તારીખ 18/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 અને 571 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 858
લોક ભાવના અને લોક સહવાસ સ્વરૂપ જે લોકસંજ્ઞા છે લોકસંજ્ઞા વાળાને લોકોનો સહવાસ ગમે છે અને એની ભાવના રહ્યા કરે છે તે ભાવ જીવને ભાવરૂપ હોય છે લોક લોકો કે બીચ મેં રહેને કી ભાવના લોક સહવાસ લોકો કે બીચ મેં વાસ કરના સહવાસ મેને સાથ મેં વાસ કરના ઉસકો લોક સંજ્ઞા કહેતે હૈં यह भाव जीव को भवरूप होता है वो नए भाव का कारण है अतः भाव निवृत्ति की अभिलाषावान जीव को जिसको भाव का नाश करना है ऐसी जिसकी अभिलाषा है ऐसा मुमुक्षु जीव को लोक भावना कम करने के लिए अथवा ऐसी लोक भावना नाश करने के लिए दीर्घकाल मैंने लंबे काल तक सत्संग का सेवन करना चाहिए उसको लंबे काल तक सत्संग में रहना जरूरी है वरना लोक संज्ञा का परिणाम जाने वाला नहीं है लोक संज्ञा का परिणाम तीव्र होता है वो जल्दी नाश नहीं होता ऐसी सर्वज्ञानी पुरुषों की आज्ञा है जो आत्मार्थी जीव को परम आदर भाव से आदर करने योग्य है सत्कार करने योग्य है आत्मकल्याण करने की भावना यानी परमार्थ भावना को आवरण करने वाली ये लोक भावना है जिसको आत्मकल्याण करना है उस पर आवरण आ जाएगा यानी वो आत्मकल्याण कर नहीं पाएगा ये एक बहुत महत्वपूर्ण बात है कि जिसको लोक भावना है लोक संगना है वो भाव आत्मकल्याण की भावना को आवरण करेगा होने नहीं देगा आत्मकल्याण की भावना उठने नहीं देगा और इस कारण से परमार्थ भावना की परिणति उल्लसित हो नहीं सकती यानी आत्मकल्याण की भावना का उल्लास नहीं आता लोक भावना के कारण और मंद भावना आत्महित की होती है साधारण भावना होती है तो ये आत्मकल्याण करना है वो भाव निष्फल जाता है उसका कोई मतलब नहीं रहता इस प्रकार से जीव को ऊपर ऊपर से आत्मकल्याण का भाव होता है फिर भी भवभ्रमण नहीं मिटने का वो कारण है इससे भवभ्रमण नहीं मिटता क्योंकि वो सफल होता नहीं इसलिए लोक संज्ञा और लोक भावना बिल्कुल मिटा देनी चाहिए हाँ वो होते हैं लोक सहवास रूप लोगों के बीच में रहना लोगों को अच्छा लगे ऐसा अपना वर्तन रखना लोगों की दृष्टि में अपना अच्छा दिखे ऐसा सब कुछ करना और अच्छा नहीं दिखे ऐसा नहीं करना चाहे वो आत्मकल्याण करने वाला हो या अकल्याण करने वाला हो, क्योंकि जो लोग हैं वो तो मिथ्या दृष्टि लोगों का समूह है, उसमें तो उनकी दृष्टि में अच्छापन रखने से तो हमारे परिणाम बाहर की ओर उन लोगों के प्रति खींचे हुए रहेंगे, और आत्मकल्याण तो परिणाम को अंतर्मुख करने में होने वाला है, तो अंदर का खिंचाव कहाँ से आएगा। जिसको बाहर का खिंचाव है वो तो विरुद्ध दिशा का खिंचाव हो गया, और बहुत तीव्र खिंचाव रहता है। लोक संगना वाले को परिणाम बहुत बाह्य तीव्र रूप से बाह्य परिणाम रहता है, तीव्र पने से रहता है, तो बहुत नुकसानकारक है। और दूसरे भी अनेक प्रकार के दोष पनपने के वो कारण बन जाते हैं, दोष उत्पन्न होने के और उत्पन्न हुआ दोष पनपना, ये सब लोक संगना के कारण होता है। जैसे हमको लोगों में हमारी इज्जत चाहिए, तो इज्जत के लिए तो बहुत सी चीज चाहिए, वो सब चीज लेने के लिए, जुटाने के लिए, प्राप्त करने के लिए हम सब कुछ करेंगे। हमारे परिणाम में कोई इतना ही दोष करना वो भी मर्यादा नहीं रहेगी, लोक संगना कहाँ ले जाएगी कहना मुश्किल है। कृपालु देव ने तो उसको कालकूट जहर बताया है, कालकूट जहर, कैसा, मामूली जहर नहीं बताया, तीव्र जहर बताया, वो आत्मकल्याण की भावना को मिटा देने वाला है। हाँ वो भी है कि हमारी इज्जत कम हो जाएगी, हमारे लिए कुछ लोग कम ऐसा सोचेंगे वैसा सोचेंगे, हमारा दिखाव बिगड़ जाएगा, ये भी लोक संगना ही है, वो भी लोक संगना है। हालांकि जो सरलता से अपने परिणामों की चर्चा करते हैं, इस सरलता के गुण से तो इज्जत बढ़ती है। देखो ये तो सरल परिणामी जीव है, जैसा है वैसा बोल देता है, भले उसको दोष होता है लेकिन बता तो देता है, तो ये भी एक तो कम इज्जत की बात नहीं है, ये तो इज्जत कम होने की बात नहीं है। वास्तव में जो सद्गुण को गिनते हैं वो तो सद्गुण को ही गिनेंगे, तो इज्जत तो दूसरे की नजर में इज्जत होना ये तो एक कल्पना है, कोई दोष को इज्जत समझते हैं, कोई गुण को इज्जत समझते हैं। हमको कौन सा पसंद करना है, जो गुण को इज्जत, गुण का इज्जत करते हैं उसको हम पसंद करना चाहते हैं, या दोष करके भी इज्जत बढ़ती है तो उसको हम पसंद करना चाहते हैं, क्या बात है। वो बात हमको विवेक करनी थी, इसलिए ऐसा नहीं कि हम परिणाम बताएंगे तो हमारी इज्जत कम हो जाएगी, वो बात नहीं। जिसको जैसा लगना है वैसा लगे, हमको हमारे दोष निकालने हैं, इसलिए हम इज्जत बढ़ाने के लिए भी दोष नहीं बताते, हमारी सरलता दिखाने के लिए भी हम दोष नहीं बताते, हम तो हमारे दोष निकालने के लिए दोष बताते हैं कि ऐसे दोष कैसे निकाला जाए ये बताइए। दोष तो हमको होता है लेकिन उसका इलाज क्या है निकालने का, वो समझने के लिए हम हमारे दोषों की चर्चा करें, ऐसा हमारा हेतु और अभिप्राय होना चाहिए। चालू विषय में है श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 569 चलता है, पानु 452। नीचे थी, चौथो पैराग्राफ है। नित्य छूटवानो विचार करिए छे, પોતાના માટે લખે છે કે વ્યાપારની ઉપાધિથી અથવા વ્યાપારની પ્રવૃત્તિથી જે પાપના પરિણામો થાય છે એનાથી અમારે છૂટી જવું છે। વ્યાપાર કરવાથી કોઈને પુણ્ય ન થાય, નાનીને પણ ન થાય, શું ભાવ છે માટે એમને તો શુદ્ધ પરિણમન કરવું છે। શુભ ભાવની વાંછા નથી તો અશુભની તો હોય જ ક્યાંથી। એટલે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તુરત પતે તેમ જાપ જપીએ છીએ। અને કેવી રીતે જલ્દી છૂટાય એનો જાપ ચાલે છે। જાપ એટલે સતત રટણ, એને જાપ કહે છે। માલા ફેરતે ને ઉસકો ભી જાપ બોલતે હૈ। તો હમકો વ્યાપાર સે છૂટના હૈ, છૂટના હૈ, છૂટના હૈ, છૂટના હૈ, એસી માલા હમારે ચલતી હૈ। હા, દિન 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 કે દિન તક 28 સાલ કી ઉમર હૈ। વ્યાપાર સે નિવૃત્ત હોના ચાહતે હૈ। જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે। શું લાગે છે? અમને નિત્ય છૂટવાનો જાપ ચાલે છે અને ગુણ નથી જોતા, એમાં ખામી શું છે એ જોવે છે કે એમાં પણ અમારી શિથિલતા દેખાય છે? કેમ કે ઉગ્રતા આવે તો છૂટી જ જવાય, આ જાપ ચાલે છે ને છૂટતું નથી, અમારી શિથિલતા બતાવે છે। જુઓ, જ્ઞાની પણ પોતાનો દોષ બતાવે છે, કેટલા નિષ્પક્ષ છે। છૂટવાનો જાપ ચાલે છે એ તો સારી વાત છે, પણ એની મુખ્યતા નથી કરતા, એમાં શિથિલતા છે હજી અમારી। જાપ એટલે રટણ, ભાવના હોય તો જાપ ચાલે, ભાવના કારણ છે, જાપ એનું કાર્ય છે। તથારૂપ એટલે પર્યાપ્ત, પૂરતો જાપ નથી, શિથિલ છે, જેટલો જોઈએ એટલો નથી, તો પણ આ જીવે અત્યંત, તો પણ શિથિલ છે માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે। એવી કોઈ વ્યવસ્થા વિચારવી છે, એવો કોઈ સંયોગ, યોગ એટલે એવો કોઈ સંયોગ, એવી વ્યવસ્થા વિચારવી છે કે ઉગ્રપણે આ જાપ ચાલે અને અમે છૂટી જઈએ, એવો ભાવ અમને વર્તા કરે છે। કેવી રીતે ઉગ્રપણે આવે, કેવી રીતે ઉગ્રપણો આવે એમ અમને રહ્યા કરે છે। પ્રસંગથી, એટલે આ પ્રસંગથી, અમારા વેપારના પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો, એટલે પુરવાર પર સંબંધ જેવા વચનો, એને લાગુ પડે એવા વચનો આ પત્રમાં લખ્યા છે, તે વિચારવામાં સ્ફૂરી આવતા લખ્યા છે। લખતા વિચારતા, લખતા લખતા જે વિચાર આવ્યા એ પ્રમાણે સ્ફૂરી આવતા લખેલ છે। સ્વ વિચાર બળ વધવાને અર્થે, અમારું વિચાર બળ વધવાનો એમાં હેતુ છે, માત્ર તમને ઉપદેશ આપવા માટે નથી લખતા। એનો અર્થ એ થયો કે સુભાગભાઈ સાથે જે પત્રથી સત્સંગ કરતા હતા એમાં પોતાનો પણ પરિણમન આગળ વધે એવો હેતુ હતો એમનો. માત્ર સૌભાગભાઈ માટે લખતા હતા એવું નહોતું. હંમેશા દરેક જ્ઞાનીની, મુનિની, આચાર્યોની, કોઈ પણ મોક્ષ માર્ગી હોય, એની બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિમાં પોતાના આત્મભાવનો રસ વૃદ્ધિગત કરવાનો હેતુ હોય જ છે. ચાહે ગ્રંથ લખે, ચાહે ટીકા કરે કોઈ ગ્રંથની, કોઈ પત્ર લખે કે વ્યાખ્યાન આપે, કંઈ પણ હોય, અનુવાદ કરેલો, કોઈ જ્ઞાની અનુવાદ કરે, પોતે 50 ટીકાનો અનુવાદ કર્યો છે, કંઈ પણ કરે, એમાં પોતાનો આત્મરસ વૃદ્ધિગત થાય એ પ્રકારની એમની પ્રવૃત્તિ કરવા પાછળની આશયવાળી રીત હોય છે. બાહ્ય પ્રવૃત્તિ વિકલ્પાત્મક દેખાય છે અને વિકલ્પથી કાર્ય સિદ્ધિ નથી, તેમ બાહ્ય પરિણામથી પણ કાર્ય સિદ્ધિ નથી, વિકલ્પ માત્ર બાહ્ય પરિણામ છે. અંતરંગમાં આત્મભાવ એ નિમિત્તે પણ વૃદ્ધિગત થાય એવા આશયવાળી એમની પ્રવૃત્તિ હોય છે. સમયસારની ટીકા કરતા અમૃતચંદ્રાચાર્ય દેવે એમ લખ્યું કે આ શાસ્ત્રની ટીકા કરતા અમારી અનાદિની જે કલ્માશિત એટલે મેલી પરિણતિ છે એની વિશુદ્ધિ થાવ. ત્યારે કોઈ એમ કે તો આપણે વિકલ્પ ચાલશે આટલો બધો લાંબો ટીકા કરવાનો, વિકલ્પથી કેવી રીતે શુદ્ધિ થાય? તો કે વિકલ્પ એકલો ચારિત્ર ગુણનો પર્યાય છે. માત્ર ચારિત્ર ગુણને કેમ જોવાય? એ વખતે અમારું શ્રદ્ધાનું બળ, એ વખતે અમારી જ્ઞાનની નિર્મળતા એવી રીતે કામ કરશે કે જેટલો રાગ રહ્યો છે એ રાગનો રસ પણ ઠંડો પડશે અને ચારિત્રમો પણ ઘટશે. અંતર્મુખ થાય ત્યારે તો શુદ્ધિ થાય જ, પણ બહિર્મુખ પરિણામની અંદર પણ શુદ્ધિ થાય એવી અંતરની એક અંડરલાઈન કામ કરતી હોય છે. એ બધા જ જ્ઞાનીઓની પરિસ્થિતિ હોય છે. એટલે એમ લખ્યું છે, સ્વવિચાર બળ વથા વધવાને અર્થે અને તમને વાંચવા અને વિચારવાને અર્થે લખ્યું છે. તમે વાંચો, તમે પણ વિચારો, અમારું કારણ મુખ્ય છે. જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. સૌભાગભાઈ બીજા પણ કેટલીક વાતો પૂછાવી હશે, તો એના માટે ભવિષ્યની અંદર એ બાબતમાં સમજવા યોગ્ય લાગે છે. આ પત્રમાં તો આટલું જ લખવા માંગીએ છીએ. તમારો અત્રે આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ યોગની ઈચ્છા રહ્યા કરે છે. અમને પણ સત્સંગના યોગની ઈચ્છા રહ્યા કરે છે. ભલે આવવું હોય તો આવજો. એમને માટે મના નહોતે કરતાનું, બાકી બધાને મુંબઈ આવવા માટે રજા નહોતા આપતા. 569મો પત્ર પૂરો થયો, પછી 571મો પત્ર સૌભાગભાઈ ઉપર છે, વચ્ચેનો પત્ર છે ગાંધીજી ઉપર લખાયેલો છે. વધારેમાં વધારે એક સમયે 108 જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય એવી લોક સ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે. એક સમયમાં 108 જીવ સિદ્ધાલયમાં જાય મેક્સિમમ. એક સમયમાં મેક્સિમમ કોઈ એક એવો સમય હોઈ શકે કે વધુ 108 જાય, બાકી તો 6 મહિનાને 8 સમયમાં 608 જાય. એ રાખીને વાત છે, પણ એક સમયમાં તો કેટલા જાય, મેક્સિમમ કેટલા જાય? સર્વજ્ઞના જ્ઞાન અનુસાર આગમમાં એવી વાત સ્વીકારવામાં આવી છે. અને પ્રત્યેક સમયે 108 જીવ મુક્ત થયા જ કરે છે એમ ગણીએ તો તે પરિમાણે 3 કાળમાં જેટલા જીવ મોક્ષ થાય તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસાર નિવાસી જીવોની સંખ્યા અનંતપણે જીનાગમમાં નિરૂપી છે. પ્રત્યેક સમયે 108 જતા નથી, પણ કદાચ જાય તોય તે એમ કહે છે. તો તેટલા જીવની અનંત સંખ્યા થાય 3 કાળમાં એના માપે, તેના કરતાં પણ સંસારમાં જે જીવો છે એની સંખ્યા અનંત ગુણી જીનાગમની અંદર બતાવવામાં આવી છે. અર્થાત 3 કાળમાં મુક્ત જીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંત ગણા જીવ રહે. અનંતકાળ પહેલા પણ સિદ્ધાલયમાં અનંત આત્માઓ હતા, અનંત સિદ્ધ પરમાત્માઓ હતા. અત્યારે પણ એથી અનંત છે, ભવિષ્યમાં પણ એથી અનંત થશે, અને છતાં પણ સંસારી જીવો એથી અનંત રહેશે 3 કાળે. બુદ્ધિ કા તોપિયા છોટા હૈ ઓર યે સંખ્યા કા જો માપ હૈ વો જ્યાદા હૈ તો કહાં સે રહેગા. હમારી બુદ્ધિ કેલ્ક્યુલેશન કર સકતી હૈ કુછ હદ તક, ઓર વિશ્વ મેં જો જીવ ઓર પરમાણુ કી સંખ્યા હૈ વો બિયોન્ડ કેલ્ક્યુલેશન હૈ, બિયોન્ડ મેથેમેટિક હૈ. इसलिए बुद्धि में तो सब बात आने वाली
है.
कंप्यूटर तो बहुत छोटा है इसके आगे, क्योंकि वो भी हमारी बुद्धि से ही बनाया हुआ है. इससे तो हमारी बुद्धि थोड़ी ज्यादा है, क्योंकि हम लोगों ने बनाया ना कंप्यूटर, तो वो तो विभाव ज्ञान वालों ने बनाया. ये तो स्वभाव ज्ञान वालों की बात है, तो वो मोटी बात है. સંખ્યા વગેરે જે વિષય છે કર્ણાનુયોગ નો વિષય છે, ગણિત ગણિત કર્ણાનુયોગ કે ગણિત અનુયોગ કે એ ગણિતનો અનુયોગ જૈન દર્શનનો જોઈને લોકો આશ્ચર્ય પામી ગયા છે કે આ લોકો જે ગણિતની વાત કરે છે એવી ક્યાંય વાત જ નથી. જબરદસ્ત વાતો થઈ છે. એટલું બધું રિસર્ચ કરનારા એ પણ જંગલમાં લગ્ન દિગંબર લોકો સમજી વળે. કર્ણાનો યુગ લખ્યો, પ્રથમ ષઠખંડ આગમ લખાણા પુષ્પદંત અને ભૂતબલી આચાર્યએ લખ્યા. પછી એના ઉપરની ધવલ જય ધવલ મહાધવલની ટીકાઓ લખાણી એ વીરસેન સ્વામી અને જીનસેન સ્વામીએ લખી. પણ જબરજસ્ત એ લોકો ક્ષોભસમના દરિયા, એ ક્ષોભસમના દરિયા, ક્ષોભસમ જ્ઞાન, બાહ્ય ક્ષોભસમ છે જે જીવનું સ્વરૂપ નથી. સવાર આવ્યો ને, ક્ષોભસમ ભાવ તે જીવનું સ્વરૂપ નથી. લોકોને આશ્ચર્ય થાય કે જૈન ધર્મની અંદર સર્વજ્ઞ કોઈ બને છે એનું સેમ્પલ છે, સર્વજ્ઞતાનો સેમ્પલ છે. જંગલ મારીને જેની આટલી મોટી બુદ્ધિ ચાલી, જબરદસ્ત બુદ્ધિ ચાલી, એનું જ્ઞાન કેટલું. એટલે એની જાતિ અપેક્ષા એ કેવળ જ્ઞાનની જાતિ, ને બે જાતિ એક છે. પણ જે ક્ષોપસમ છે એ જ્ઞાનાવરણીના ક્ષોપસમ અનુસાર છે, એટલે એ કર્મ સાથે સંબંધ ધરાવે છે. જ્ઞાનાવરણી કર્મ સાથે સંબંધ ધરાવે છે. અને આત્મભાવ છે એ આત્માના અવલંબને, આત્મજ્ઞાન છે, આત્માનો અનુભવ જ્ઞાન છે એ આત્માના અવલંબન અને આત્માના આશ્રય સાથે સંબંધ ધરાવે છે, કર્મની સાથે નહીં. એક વિદ્વાન એક ચર્ચામાં આવેલા, તો કે જ્ઞાનીને અનુભવ થાય છે તો મતિ શુદ્ધ જ્ઞાનમાં થાય છે ને ચોથા ગુણ થાય. હા, થાય છે તો મતિ 144 એમને કહેતા મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓ. હા, તો ક્ષોપસમ જ્ઞાન છે, ક્ષોપસમ જ્ઞાન નથી, એ અનુભવ જ્ઞાન છે. ક્ષોપસમ જ્ઞાન તો કર્મના ક્ષોપસમ સાથે એનો સંબંધ છે, અને આ જ્ઞાનનો સંબંધ આત્મા સાથે છે. ભલે નામ મતિ શ્રુત છે તોય તે કેમ કે મતિ જ્ઞાન, તો કે મતિ જ્ઞાનાવરણીના ક્ષોપસમ અનુસાર હોય. શ્રુત જ્ઞાન, તો કે શ્રુત જ્ઞાનાવરણી એના ક્ષોપસમ અનુસાર હોય. એ બધી વાતો આગમ પદ્ધતિની છે. અધ્યાત્મના વિષયમાં જ્ઞાનાવરણી ફરણાવરણી કોઈ છે નહીં. અધ્યાત્મના વિષયમાં અધ્યાત્મ તત્વ આત્મા છે, અને એના આશરે પરિણમન થતા જ્ઞાનના પર્યાયો છે. એ આગમ વિવિક્ષામાં એને મતિ શ્રુત કહે છે, તો એ આત્મજ્ઞાન છે. આત્મ સાક્ષાત્કાર જેમાં છે એવું એ આત્મજ્ઞાન છે. બોલું નામ તો આગમ થી અપાય છે, અધ્યાત્મમાં નથી અપાતું એવું નામ. છતાંય વિરોધ નથી, અવિરોધ પણ છે. એટલે સમજવામાં દ્રષ્ટિકોણ, તમે આગમનો અપનાવો છો કે અધ્યાત્મનો અપનાવો છો એ તમે સમજી લો, તો તમારી સમજનો આગ તમને બેસી જશે. શું કે છે કે ત્રણેય કાળે સંસારમાં અનંત ગણા જીવો રહે, મોક્ષ પામે અનંતા તો પણ. કેમ કે તેનું પરિમાણ એટલે માપ, નાપ એટલું વિશેષ છે, સંખ્યાનું માપ એટલું વિશેષ છે. અનંત અનંત જીવો મોક્ષે ગયા, અનંત અનંત જીવો મોક્ષે જશે. પરમાર્થનો, એનો પરમાર્થનો કે આપણે શીઘ્રપણે આ સંસારથી છૂટી જવાનો. કેમ કે સર્વકાળે છૂટવાનું ચાલુ છે, તો પછી આપણો નંબર લગાડી દો ને. તમે ક્યાંય જાઓ છો કોઈ પણ જગ્યાએ,
ત્યાં લાઈન લાગેલી છે,
તમને શું વિકલ્પ આવશે?
પાછળ રહેવાનો કે આગળ રહેવાનો?
વિકલ્પ શું આવશે? પછી ભલે તમે સ્ટેશન ઉપર ટિકિટ લેવા જાઓ કે કોઈ પણ જગ્યાએ કોઈ કામે જાઓ, લાઈન લાગેલી છે, તમને શું વિચારવા કે સૌથી આગળ આપણો નંબર હોય તો સારું, કે બીજું કઈ આવશે કે સૌથી પાછળ હોય તો સારું. તો આ પણ જ્યારે સર્વકાળે સંસારી જીવો મોક્ષ પામે છે એમાંથી તમને શું ભાવ આવે છે? આપણે સૌથી આગળ નંબર લગાડી દીધો, મોક્ષ જવાનું ચાલુ જ છે. કોઈ કાળ એવો નથી મોક્ષ નથી જતા દીધો. તેથી મોક્ષ માર્ગ નો પ્રવાહ વયા કરતા છતાં, એટલે ચાલુ રહેવા છતાં, સંસાર માર્ગ ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી. સંસાર માર્ગ સર્વસ્વને નાશ પામી જશે એમ નહીં બને, અને તેથી બંધ મોક્ષ વ્યવસ્થામાં વિપર્ય થતું નથી. બંધ પણ ચાલુ રહી અને મોક્ષ પણ ચાલુ રહી, જુદા જુદા જીવન. આ વિશે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી, તો પ્રયોજનભૂત એવી વાત નથી. જીવના બંધ મોક્ષની વ્યવસ્થા વિશે સંક્ષેપમાં પત્તું લખ્યું છે, પત્તું છે પુસ્તક. એ પ્રકારના જે જે પ્રશ્નો હોય તે તે સમાધાન થઈ શકે એવા છે, કોઈ અલ્પકાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય. પણ એ સૌ વ્યવસ્થાના સમાધાન થઈ શકે એવા છે. સૌ કરતા એ બધી વાતો કરતા વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે ઉપાધિ કરવામાં આવે અને કેવળ અસંગ દશા રહે એમ બનવું અત્યંત કઠણ છે. સંસારના કાર્યોની ઉપાધિ કરવામાં આવે અને કેવળ અસંગ દશા થઈ જાય એ તો બની શકે જ નહીં. બે વાત તો સાથે બને નહીં, એક બાજુ ઉપાધિ છે તો સંગવાળી દશા છે, અને ઉપાધિ કરતા આત્મપરિણામ ચંચળ ન થાય એમ બનવું અસંભવિત જેવું છે. ભલે ને ગમે તે હોય જ્ઞાની સંસારના કાર્યોની ઉપાધિ કરે એટલે પરિણામ છે એ સ્વરૂપમાં બહાર નીકળે છે. અત્યારે જે કાર્ય થાય એને ચંચળતા કહે છે, સ્વરૂપમાં પરિણામ સ્થિર થાય તેને નિશ્ચંચળતા કહે છે. સ્થિરતા કહો કે નિશ્ચંચળતા કહો, પરિણામ બહાર જાય તે ચંચળતા વાળા પરિણામ છે. ચંચળતા છે એ મલિનતાની ઉત્પાદક છે. જ્યાં મલિનતાની ઉત્પાદન થવું છે ત્યાં આકુળતાનું પણ ઉત્પાદન થાય છે, અને એ સ્વભાવ વિરુદ્ધતા છે. એટલે ત્રણેય લક્ષણ આસર્વને બંધ ના થયા. અશુચિપણું વિપરીતતા એ આસર્વો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો 72 ભેગા થયા. ચતુર્વર્તી ભી ચંચલતા હૈ, કોઈ ભી બાહ્ય કાર્ય હૈ ઉસમે ચંચલતા હૈ. किसी भी प्रकार का जो बाह्य कार्य है उसमें तो परिणाम चंचल होगा ही होगा, चाहे अशुभ हो चाहे शुभ हो, कोई भी बाह्य प्रवृत्ति में परिणाम तो चंचल होगा ही. उपाधि है संसार ना कार्य, उदय ना कार्य, એ ઉદય કાર્યો કરતા આત્મપરિણામ ચંચળ ન થાય એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતા આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણ અસમાધિપણું વર્તે છે અથવા વર્તી શકે તેવું હોય તે ઉચ્છેદ કરવો એ વાત લક્ષ્યમાં વધારે લેવા યોગ્ય છે. ઉત્કૃષ્ટ જ્ઞાની તીર્થંકર લ્યો, શાયિક સમયિક દ્રષ્ટિઓનો પુરુષાર્થ લ્યો અને મુનિઓનો પુરુષાર્થ લ્યો, એ બધાને બાદ કરતા એમ કે છે. તીર્થંકર વગેરે લઈ શકાય. એટલે શું લેવું, કોઈ જીવો બહુ અલ્પકાળમાં સંપૂર્ણ દશાને પામનારા હોય છે એ બધાને ઉત્કૃષ્ટ લઈ લેવા, ઉત્કૃષ્ટ પુરુષાર્થવંત. કારણ કે જ્ઞાનીઓ તો બધા જ્ઞાનીઓ છે, પણ ઉત્કૃષ્ટ પુરુષાર્થવંત જ્ઞાનીઓ એ બધા ઉત્કૃષ્ટ
જ્ઞાનીઓ.
તો એક અવતાર છે તો એમ કે છે કે આપણે સૌએ તો મુમુક્ષુઓનો નાનીઓની સરખામણી કરવાનું સ્થાન નથી, અસ્થાનની વિચારણા નહીં કરવી, નહીતર કોઈ કોઈ જ્ઞાની પ્રત્યે અભક્તિના પરિણામ થઈ જશે. એટલે મુમુક્ષુની ભૂમિકાનો વિષય નથી. આપણું હિત થાય એવી બધી વાત લેવી, ક્યાંય અહિત થાય એવી વાતમાં માથું લગાવવું નહીં. એ જોખમ શું કરવા કરવું, આપણે શું ફાયદો આપણને, શું કઈ ફાયદો ખરો? અભિપ્રાયની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો એક સમયમાં પૂર્ણ દશા થતી હોય તો કોઈ જ્ઞાનીને બીજો સમય જોઈતો નથી, છતાં બધા જ્ઞાનીઓના પરિણામ સ્વકાળ અનુસાર ક્રમબદ્ધ ચાલે છે. કોઈ એક ભવે જાય કે કોઈ ચાર ભવે જાય, અનંત કાળના મહાસાગર પાસે એની કોઈ ગણના કરવા જેવો વિષય નથી, અને એમાં ઊંચ નીચ પણ કલ્પના કરવાનો કોઈ જરૂર નથી. મુમુક્ષુ જીવને એક તો જ્ઞાનીને ઓળખવા એ બહુ મોટી વાત છે, પછી જુદા જુદા જ્ઞાનીઓને માપવા એ તો વળી બીજી વાત થઈ ગઈ. આખી કોઈ એક જ્ઞાની પુરુષને ઓળખવા એ બહુ મોટી વાત છે, તો અન્ય અન્ય જ્ઞાનીઓને માપવા પણ એ પણ પરોક્ષ હોય. બધા ટોડરમુજી, બનારસીદાસ, શિવજી, ઘણા જ્ઞાનીઓ, દીપચંદજી કાસલીવાલ, ધર્મદાસજી ક્ષુલ્લક, રાજમુલજી, પંડિત જયચંદ્રજી, કેટલા જ્ઞાનીઓ. માપ કાઢવું કોઈ સાધારણ વાત નથી, એના માટે બહુ ઇથી ઉપર જવું જોઈએ. એ બધાનું માપ કાઢવા માટે આપણે એથી ઉપરના લેવલે જવું જોઈએ. તો ઉપર બેઠા બેઠા ખબર પડે કે કોણ કેટલા પગથિયા ચડ્યું છે.
અને કોને કેટલું હજી ઉપર આવવું બાકી છે. નીચે ઉભા રહીને એ માપ ના નીકળે, અને નીકળવા જાવ તો ખોટું નીકળે, ખોટું નીકળે તો નુકસાન થાય. એ કામ કરવા જેવું નથી. જેમ કોઈ ટેકરી ઉપર ઉપર બેઠા હોય તો નીચેથી ચડતા હોય ને ખબર પડે કે ઓલો અહીંયા પહોંચે છે, ઓલો અહીંયા પહોંચે છે, ઓલો અહીંયા પહોંચે. નીચેવાળાને સમજાય એવું નથી. આપણે ઉપરના લેવલે જઈએ ત્યારે વાત. ઘણા એવી ચર્ચા કરે છે, મુમુખ છું એટલે હું કહેવાતા મુમુખ છું, આનું આમ નાનું, આમ નાનું, આમ નાનું શું, આ જ્ઞાનીનું શું, ફલાણા જ્ઞાનીનું શું. ભાઈ તું રહેવા દે, એ તારું કામ નથી અને તારું બૂતું નથી. જો અપને બૂતા કે બાત નહીં હૈ, વો નહીં કરને ચાહીએ, નુકસાન હો જાયેગા. એટલે કે છે કે ઉત્તરસિંહાણીને બાદ કરતા આપણે સૌએ તો આત્મામાં જેટલું અસંપૂર્ણપણું અથવા અસમાધિપણું વર્તે છે, એટલે સ્થિરતા ઓછી છે, અથવા વર્તી શકે એવું કાંઈ પણ જે કાંઈ છે અનિષ્ટ તત્વ, તે ઉચ્છેદ કરવો અને નાશ કરી નાખવો એ લક્ષ્યમાં વધારે લેવા યોગ્ય છે. એ લક્ષ્ય પરિણમવું. જ્ઞાનીઓ પણ અસંપૂર્ણપણું, અપૂર્ણપણું અથવા જે કાંઈ દોષ હોય એ મટાડવા માટે ઉદ્યમવંત છે, પુરુષાર્થવંત છે. એમનું લક્ષ્ય એના ઉપર છે, અને એ સૌ સૌ એવું જ લક્ષ્ય રાખવા જેવું છે. બીજું લક્ષ્ય રાખવા જેવું નથી. એ પ્રથમ અહીંયા પૂરો થાય છે. પછીનો 200 ને 576 નો પત્ર આવે છે. પછી એક છે ને, પછી કાલે લઈ લેશું. સુભાગભાઈ નો લખેલો પત્ર લેશું.